એક વાર રોડ પર ડ્રાઈવ કરતો હતો અને પાછળ બમ્પર સ્ટીકર હતું અને તેમાં લખ્યું હતું, ડોન્ટ ફોલો મી બીકોઝ આઈ ડોન્ટ નો વેર આઈ એમ ગોઈંગ. આ બાર્તિમસ એ તિમસનો દીકરો હતો અને આ જે વાત આપણે વાંચીએ છીએ એ વાત જો તમે બહુ સંભાળીને વાંચો તો તમને એમાંથી એટલું જોવા મળે છે કે આ બાર્તિમસ એ જાણીતા કુટુંબનો દીકરો હતો. જન્મથી એ આંધળો હતો અને જ્યારે એ પ્રભુ યેશુ ખ્રિસ્તને જુએ છે ત્યારે એ જાણે છે કે દાઉદનો દીકરો જે આવનાર છે એ પ્રભુ યેશુ ખ્રિસ્ત છે. અને એ જાણતો હતો કે એનામાં એ શક્તિ હશે કે તે મારી આંખોને સાજો કરશે, કારણ કે એ પ્રભુના વચનો સમજતો હતો, એના બાપા એની માં એ વચનોને સમજાવતી હશે. અને જ્યારે એને જાણ્યું કે ઈસુ નાઝારી અહીંથી જાય છે ત્યારે પુકાર કરે છે, ઓ દાઉદના દીકરા મારા પર દયા કર. જ્યારે આ આંધ્રો ભિખારી પ્રભુ યેશુ ખ્રિસ્તને પુકાર કરે છે ત્યારે પૈસાના માટે ભીખ માંગતો ન હતો, જેમ સુંદર નામના દરવાજાની આગળ જે લંગડો હતો અને પિત્તર અને યોહાનને જોઈને કહે છે કે મને ભીખ આપો, અને યોહાન અને પિત્તર કહે છે કે સોનું કે રૂપું મારી પાસે નથી, પણ જે છે તે ઈસુ નાઝારીના નામે તું ચાલતો થા. અહીં પ્રભુ યેશુ ખ્રિસ્તની પાસે જે ભીખ આ આંધળો માગે છે બાર્તિમસ, એ ભીખ એ કંઈક જુદા પ્રકારની હતી. એને એવી આશા હતી કે આ દાઉદનો દીકરો એ આવવાનો છે જગતની અંદર, જે પ્રબોધકોની મારફતે કહેવામાં આવ્યું હતું, એ પ્રબોધકનું વચન હવે પૂરું થાય છે અને કહે છે, ઓ દાઉદના દીકરા મારા પર દયા કર. અને પ્રભુ યેશુ ખ્રિસ્તને તપાસી જુએ છે કે ખરેખર આ શું માગે છે અને કહે છે, હું તારા માટે શું કરું, તારા માટે હું શું કરું. ત્યારે કહે છે, પ્રભુ મને દેખતો કર. અને ત્યાં કહે છે, આંધળે તેને કહ્યું કે સ્વામી હું દેખતો થાવ. અને પ્રભુ એને કહે છે કે તારા વિશ્વાસે તને બચાવ્યો છે. આપણો વિશ્વાસ હોવો એ બહુ જ જરૂરી છે. આપણો વિશ્વાસ ન હોય તો ઘણીવાર ઘણા બધા પ્રાર્થના કરે અને પ્રાર્થના કરી એનો જવાબ ન મળે, પણ પ્રભુ યેશુ ખ્રિસ્ત એ હંમેશા તમારી અને મારી એ પ્રાર્થના સાંભળવા માટે આપણા વિશ્વાસ પ્રમાણે આપણને આપવાને માટે તે હંમેશા તત્પર છે. અને સૌથી જે મારી નજર ગઈ એ આ વાક્ય પર છે, તે માર્ગમાં ઈશુની પાછળ ગયો. આ આંધળાની જ્યારે આંખો મળી ત્યારે એને શું કર્યું, તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. એને ખબર ન હતી કે ઈસુ ક્યાં જાય છે, ઈસુ શું કરે છે, પણ કહે છે એ ઈસુની પાછળ ગયો. આપણે વધારે કંઈ જાણતા નથી કે આ બર્તિમસે કેવી રીતે પ્રભુની સાથે રહીને સેવા કરી, એણે શું કામ કર્યું, પણ એક વસ્તુ એને છે કે એણે પ્રભુની પાછળ ગયો. આપણે બાઇબલમાં જોઈએ છીએ કે લૂકની લખેલી સુવાર્તા અને તેમનો નવમો અધ્યાય અને છેલ્લી કલમોમાં આ કહે છે કે તેઓ માર્ગે ચાલતા હતા તેવામાં કોઈકે કહ્યું કે પ્રભુ જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ ચાલીશ. પ્રભુની પાછળ ચાલવા માટે એને પુષ્કળ મન હતું, એની પુષ્કળ જિજ્ઞાસા હતી, એ ઈશ્વરની પાછળ ચાલવા માંગતો હતો. પણ ઈસુ તેને કહે છે કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું ટેકવાનું ઠેકાણું નથી. પ્રભુ કહે છે કે તું મારી પાછળ આવીશ તો શું તને મળશે, મારી પાસે તો કશું નથી, લોકડાને દર છે અને પક્ષીઓને માળા છે, મારા માટે એ કહે છે એવો જગ્યા નથી કે જ્યાં હું માથું ટેકીને સૂઈ જઉં, હોમલેસ છું, મારી પાછળ આવીને તું શું કરીશ. પણ પ્રભુ એને નાસીપાસ નથી કરતા, પણ તમે બીજાની સાથે જુઓ તો એને કહે છે કે તું મારી પાછળ આવ. પણ તે તેને કહ્યું કે પ્રભુ મને રજા આપ કે હું પહેલા જઈને મારા બાપને ડાંટું. પણ તેણે તને કહ્યું કે મોયલાને પોતાના મોયલાને ડાંટવા દો. પ્રભુની પાછળ જવું છે તો જ્યારે પ્રભુ બોલાવે છે તે ક્ષણે આપણે જઈએ, આપણે કોઈ એવો વાંક નકાળીએ. અને આંગળી કહે છે કે હું મારા મરેલા બાપને દાટીને આવું છું, અને પ્રભુ કહે છે કે મોયલાને દાટવા દો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામીને ઉઠ્યા ત્યારે માગદલેની મરિયમ ત્યાં આંગળી રડતી હતી, અને દૂતે એને કહ્યું કે તમે જીવતાને મોયલામાં કેમ શોધો છો? જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા છે, આપણો વિશ્વાસ તેની પર મૂક્યો છે, ત્યારે આપણે મોયલા નથી, એ કબરમાં આપણી લાશ પડી છે, પણ આપણો આત્મા ઈશ્વરની પાસે ગયો છે. તમે જીવતાને મોયલામાં કેમ શોધો છો? અને ત્રીજાને કહે છે કે તું મારી પાછળ આવ. કહે છે પ્રભુ હું તારી પાછળ આવીશ, પણ પહેલા જો મારે ઘેર છે તેને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ. ઈસુ તેને કહે છે કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને માટે યોગ્ય નથી. હું જ્યારે નાનો હતો અને બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો ત્યારે હું બહુ સરસ રીતે વણકરનું કામ કરતો હતો, અને સુંદર એવી જે ચાદરો છે અને રૂમાલ છે એ વણતો હતો, અને મારો કાટલો બરાબર સીધો જાય એની બરાબર કાળજી રાખતો હતો. અને ખેડૂતની મને ખબર નથી, પણ જ્યારે હું મુક્તિપુરમાં હતો અને મારા કાકાનો દીકરો જ્યારે એ ખેડવા જાય અને ખેડીને આવે ને મને કહે છે જો ભાઈ કેવું છે ચાસ, અને હું જોઉં તો જાણે ફૂટપટ્ટી લઈને એને ચાસ પાડ્યા હોય એમ સીધા ચાસ હોય, કારણ કે એનો જે હળ પર હાથ દીધા પછી એની નજર એ કહે છે આગળ હોય છે, અને એના જે ચાસ છે એ બરાબર સીધા હોય છે. જ્યારે આપણે પ્રભુની પાસે જવા માગીએ છીએ, પ્રભુની પાછળ ચાલવા માગીએ છીએ, ત્યારે આપણે મેક શ્યોર કે આપણી નજર એ તેના આકાશ તરફ છે. પવિત્ર આત્મા એ આપણને એવી સમજ આપે કે આપણી નજર એ આકાશ ભણી હોય. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગતા હોય તો કહે છે તમે તમારો નખાર કરો અને તમારો વધસ્તંભ ઉંચકીને તેની પાછળ ચાલો. તમારો નખાર કરો એનો અર્થ એ છે કે તમે જે છો, તમારામાં જે પ્રાઇડ છે, તમારામાં જે અભિમાન છે, તમારામાં જે કંઈ છે મોટાપણું, એ સગળું છોડી દો અને તમારો વધસ્તંભ ઉંચકીને તેની પાછળ ચાલો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભ તમારા અને મારા માટે એને સહન કર્યો, એ ઉંચકીને એ છાલ્યો ખાલવણીની ટેકરી સુધી, એ તમારા અને મારા પાપને માટે હતું. પણ આંગળી બાઇબલની વચન એમ કહે છે કે તમારો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલો. મારો વધસ્તંભ, મારા પાપ, મારા ગુના એ સગળા હું જાણું છું. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભની નીચે તમારા અને મારા પાપ કચડી નાખ્યા, એમ આપણે એ વધસ્તંભની અંદર આપણા પાપ કચડી નાખીએ અને આપણે પ્રભુને ગમે તે રીતે આપણે જીવન જીવીએ એવું પ્રભુ આપણી પાસે માગે છે. પ્રભુ આપણને એ કહે છે કે હું અને તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વધસ્તંભ ઉંચક્યો, એ દુઃખ જે આપણા માટે સહન કર્યું, એ દુઃખ આપણે સહન કરીએ એવું પ્રભુ તમારી પાસે અને મારી પાસે માગે છે. માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 28મી કલમથી 31મી કલમ સુધી આપણે વાંચીએ. પિત્તર વિચાર કરે છે કે અમે માછી માણની કામ કરતા હતા, જાળો છોડીને અહીંયા આવ્યા, પ્રભુ અમને શું મળશે? પ્રભુ ત્યાં ગાડી એના બે જવાબ આપે છે. એક જવાબ એ પિત્તરને આપે છે, અને પિત્તરને શું કહે છે કે તમે ઇસ્રાયલના 12 ખૂણનો ન્યાય કરશો. પણ બીજો જગ્યાએ ત્યાં કહે છે કે તમને 100 ગણું આ જગતમાં મળશે, 100 ગણું તમને આ જગતમાં મળશે. અને જ્યારે હું ચિકાગોની અંદર હતો અને મૂડીની જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જોવા ગયો, અને બિલી ગ્રામને એ ઇન્સ્ટિટ્યૂટ આપી દેવામાં આવ્યું છે, અને બિલી ગ્રામ સાહેબે જ્યારે એમનું જીવન આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અર્પણ કર્યું ત્યારે એમને જે કંઈ આ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જે એમને 100 ગણા ભાઈઓ મળ્યા, 100 ગણી માઓ મળી, એમના 100 ગણા કે જે ખેતરો મળ્યા, એમના ખેતરોના ખેતરો અને આ મૂડી જેવી જે ઉત્તમ સંસ્થા છે એ એમને મળી, 100 ગણું તમને આ જગતમાં મળશે અને આકાશમાં કે ફે તમને અનંત જીવન મળશે. પ્રભુની પાસે આવવાથી કોઈક વાર ટેમ્પરરી તમને મુશ્કેલી લાગે, પણ જો તમારા જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે વપરાવવાના હોય તો તમને પુષ્કળ ત્યાં આગળ આ દુનિયાની અંદર અને આ જીવન પછી અનંત જીવનની આશાની ખાતરી તમને અને મને મળશે. પ્રભુ તમને અને મને એ ખાતરી આપીને ગયા છે. અને જ્યારે આ ધનવાન માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને એને કહે છે કે અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પૂછે છે કે તું શું આજ્ઞાઓ જાણે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને બહુ સરસ રીતે આગળ જણાવે છે. માર્ક લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને આગળ આપણે જોઈએ છીએ તો કહે છે, તું આજ્ઞાઓ જાણે છે, હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી સાહેદી ન આપવી, ઠગાઈ ન કરવી, મા બાપનું સન્માન કરવું. આ 6 આજ્ઞાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે. પણ આ ધનવાનને જે બીજી 4 આજ્ઞાઓ છે, પહેલી 4 આજ્ઞાઓ એ પ્રભુ એને કહેતા નથી, કારણ કે જાણતો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતો હતો કે આ ધનવાન માણસ છે, ચુસ્ત યહૂદી છે, આજ્ઞાઓનું પાલન કરે છે, પણ એ કઈ આજ્ઞા ગુમાવે છે એનું એને ભાન કરવા પ્રભુ માંગતા હતા. એટલે એને પૂછે છે કે તું એમ કર, તારું જે કઈ છે સગળું વેચી દે અને ગરીબોને આપી દે અને મારી પાછળ ચાલ. અને આ માણસની પાસે પુષ્કળ મિલકત હતી. એ પ્રભુ કરતા, યહોવા બાપ કરતા એના ધન પર એને વધારે પ્રેમ હતો, વધારે લોભ હતો, અને એથી કરીને એ મૂકી શક્યો નહીં અને કહે છે એનું મોડું પડી ગયું અને એ ત્યાંથી ચાલી ગયો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઊંટને સોયના નાકામાંથી ને જવું સહેલું છે, પણ ધનવાનોને માટે ઈશ્વરના રાજ્યમાં જવું બહુ મુશ્કેલ છે. ક્યારે ધનવાનોને મુશ્કેલી પડશે? જ્યારે એ એમના ધન પર ભરોસો રાખે છે ત્યારે. પણ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખીએ છીએ, આપણું ગમે તેટલું ધન હોય પણ એના માટે આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને એની કોઈ મુશ્કેલી પડતી નથી. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતરી છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા આપણા ધન પર વધારે પ્રેમ રાખીએ છીએ તો આપણે અનંત જીવનમાં બેસી શકતા નથી, અને એથી કરીને આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપણે આપવું જોઈએ અને પ્રભુ તમારી મદદ કરે કે જેથી કરીને તમને તેના માર્ગમાં ચાલવાને માટે, તેની પાછળ ચાલવાને માટે પ્રભુ તમારી પુષ્કળ મદદ કરો. આપણે પ્રાર્થના કરીએ. ઊભા થઈએ. પવિત્ર પિતા, તારા વચનો માટે અમે તારો આભાર માનીએ છીએ. તારી પાછળ ચાલવા માટે પવિત્ર પિતા અમે પોતાનો નકાર કરીએ, અમારો પોતાનો વધસ્તંભ ઉચકીને તારી પાછળ ચાલીએ, કે જેથી મારી કરીને બાપ જે ગલગથાની ઉપર તે અમારા માટે લોહી વેવડાવ્યું છે એ લોહીની મારફતે અમને અનંત જીવનની ખાતરી થાય. તારો આભાર માને છે તારા પુત્રને માટે, પવિત્ર આત્માને માટે. પ્રભુ અમારી મદદ કર. ઈશ્વરને શીખવેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. ઓ આકાશ તમારા મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાવ, દિવસની મારી રોટલી આ તમને આપો, જે અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમારો ઋણીને માફ કરો, અમને પરિશ્રમ લાવો, ઊંડાઈથી મને ચૂકવો કરો, કેમ કે રાજ્ય તા પ્રાકૃત સમયમાં તો કાળ સમય છે.